રાજકોટમાં તારીખ 4/5/1977 ના તત્વ ચર્ચા
સમીક થતું નથી, એનું પરિણમન સમીક થતું નથી. કેમ કે પર્યાય તો સર્વથા ભિન્ન છે. અરે સર્વથા ભિન્ન છે પણ કથનચિત ભિન્ન છે, એ પણ તું ઉડાડી દીધું. સર્વથા ભિન્ન સાચું પણ કથનચિત અભિન્ન એવું જ એક જ્ઞાનનું પરખું એને ઉડાડી, એટલે એને અનુભવ થતો નથી. આ વિષય જ્યારે હું અહીંથી ગયો ઘાટકો પરની ચાલતી દીવાલ, ત્યારે 3 મહિના સુધી ધ્યેયની જ્ઞેય ખૂબ વાત કરી. પછી એ લોકો ઉણા પડ્યા ત્યારે એક દિવસે હું બહુભાઈ જવેરીને ત્યાં જમવા ગયો અને 5-7-8 જણા એ બહુભાઈ ઓલી છે વાત્સલ્યતા વધારે એટલે 5-7-8 જણા 10 જણાને ભેગા કરી જમા રહેવાય. પછી કુદરતી વાત નીકળી. મેં કહ્યું તમે લોકો કહો છો કે પર્યાય નથી, તો મેં કહ્યું કે સાંભળો, એક જણાને અહીંયા હાથમાં બળતરા થાય છે, સખત બળતરા થાય છે અને બરફની પાયટાએ પડી છે, તો વૈદ આવીને કહે છે આ બળતરા થાય છે તને દુઃખી હુકામ થાય છે, આ પાય ટુકડા હાથ ઉડાડી દે, હમણાં શાંતિ થઈ જશે. એમ મેં કહ્યું પર્યાયને દ્રવ્યમાં અડાડી દો, નહીં અડતી પણ અડી જશે, અડતી નથી છતાં અડી જશે, નિશ્ચયથી નથી અડતી ને વ્યવહારથી અડી જશે, અને બધાના વિચારોનું પરિવર્તન થઈ ગયું. આશાદ વાત છે. સમ્યક એકાંત તરફ જે જતો આત્મા, એ અનેકાંતને જ્ઞાનમાંથી નથી ઉડાડતો, શ્રદ્ધામાંથી કાઢ્યું પણ જ્ઞાનમાં એને રાખ્યું એટલે એનું પરિણમન થઈ જાય છે. એટલે અનેકાંત સાથે સુસંગત એવી દ્રષ્ટિવાળે આત્મા આત્માનો અનુભવ કરી લે છે. કોઈ નૈપક્ષ તો નથી. જે વસ્તુનું સ્વરૂપ છે દ્રવ્યક્રિયા સ્વરૂપે એના જ્ઞાનમાં જણાય જાય છે. દ્રવ્યનો આશ્રય એકનો અને જ્ઞાન અનેકનું એ અનુભવના કાળે એક સમયમાં થાય છે, બે સમય નથી. જે સમયે શ્રદ્ધામાં આત્મા ધ્રુવ આવ્યો છે તે જ સમયે જ્ઞાનમાં ધ્રુવ પ્લસ ઉત્પાદ ભાઈ ધ્રુવતમ સત આખો આત્મા આવી ગયો છે એક જ સમય. અને મિથ્યા દ્રષ્ટિ જે સર્વથા ભિન્ન પર્યાય સર્વથા ભિન્ન પર્યાય સર્વથા ભિન્ન એમ કહે છે, ત્યારે એને શ્રદ્ધાના પડખાનો પક્ષ કર્યો પણ પોતાના જ્ઞાનમાંથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે આત્મા પરિણમે છે એવું પરિણમન થાય છે એ વાતને જ્ઞાનમાંથી ઉડાડ્યું. જ્ઞાનમાંથી ઉડાડ્યું એટલે એનું પરિણમન જ સમ્યક દર્શન રૂપે થયું નહીં. એ ભૂલ છે. સર્વથા ભિન્ન કેદારને અનેકાંત જ્ઞાન સાથે છે જ, કથનચિત અભિન્ન જાણે છે, કથનચિત અભિન્ન છે એમ માનતો નથી, કથનચિત અભિન્ન છે એમ જાણે છે, ભિન્ન છે એમ માને છે અને અભિન્ન થાય છે ક્ષણિક એમ જાણે છે. અનન્ય પણ છે અનુભવ અને અનુભવનો વિષય એ અભેદ છે. અભેદ એટલે ભેદ દેખાતો નથી એવું અભેદ, એને અભેદ પ્રધાન દ્રવ્યાથી નહીંથી એને આત્મા કહેવાય. એની ભૂલ થઈ ગઈ એટલે શ્રદ્ધાના પક્ષમાં વિચારો આવ્યા છતાં એનું પરિણમન નથી, કેમ કે એના પરિણમનને સ્વીકારતો નથી. આત્મા જ્ઞાન દર્શન ચાર રૂપે પરિણમે છે અને પરિણમતો આત્મા મારા જ્ઞાનમાં મને જણાય ને મને સમ્યક દર્શન થાય એ હું જ જાણી લઉં, એવું જે જાણતું એને ઉડાડ્યું એટલે સમ્યક દર્શન જ દસ્યું. જ્ઞાન જ્યારે મધ્યસ્થ થાય શ્રદ્ધાના વિષયના પક્ષમાં આવ્યા પછી જ્ઞાનમાં જેમ છે એમ જાણવું અને એ પણ બે પ્રકારના વિકલ્પને પક્ષ છૂટી જાય જ્ઞાન મધ્યસ્થ થાય ત્યારે અકર્તા છું એમ શ્રદ્ધામાં આવતા કરતા છું એમ જ્ઞાન થઈ જાય. એ તો વિરુદ્ધ થઈ વાત. શું અકર્તા છું એમ જ્યાં શ્રદ્ધામાં આવ્યું ત્યાં હું કરતા છું એવું જ્ઞાન થઈ જાય.
નહીં નહીં નું જ્ઞાન થઈ જાય.
કેમ કે પરિણિમો ને પોતે પરિણિમો માટે કરતા, કરતા બુદ્ધિ નહીં, પરિણિમો માટે કરતા અને પરિણામ થી કર્મ, એ પણ ભેદ નહીં, કરતા કર્મ વર્ણન નહીં. એટલે ભિન્ન છે શુદ્ધ પર્યાય, દ્રવ્યથી ભિન્ન છે, દ્રવ્યથી ભિન્ન છે એમ જ્યારે જ્ઞાની કહે છે ત્યારે એમાં એની પાછળ પ્રયોજન, દ્રવ્યદૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. કેમ કે પર્યાયથી અભિન્ન છે એવું જ્ઞાન તો દરેક જીવને છે, પણ પર્યાયથી ભિન્ન હું છું એવું શ્રદ્ધા નથી.
દ્રષ્ટિનો વિષય ને જ્ઞાનનો વિષય બે એક જ કહેવાય છે, તો આમાં તો જુદા પડી ગયા.
દ્રષ્ટિનો વિષય એક છે, એ જ શુદ્ધ નયનો વિષય છે. અહીંયા હું શુદ્ધ નહીં બોલ્યો નથી, હું જ્ઞાન બોલ્યો છું. જ્ઞાનમાં જે દ્રવ્ય સામાન્ય એનું જ્ઞાન ને પ્લસ જે પરિણામ પ્રગટ થાય સુખાદી એનું પણ જ્ઞાન થાય છે જ્ઞાની એમ, ત્યારે અનેકાંતનું જ્ઞાન શું કહેવાય. જ્ઞાનનું સ્વપર પ્રકાશક પણ મેં નથી કહ્યું, મેં તો એમ કહ્યું કે જ્ઞાનમાં પોતાનો શુદ્ધ આત્મા અને જે સુખ પ્રગટ થાય એ પણ એને અભેદ ભાવે જણાઈ જાય એમ મેં કહ્યું, સમજી ગયા. પછી જ્યારે તમારે જ્ઞાન તે સ્વ અને આનંદ તે પર, એ સ્વપર પ્રકાશક એ વિષય જુદો. એ તો આપણે જ્ઞાનના લક્ષણની વાત જ્યારે ત્યારે કરીએ કે આ તો વિષય જુદો છે, આ વિષય જુદો છે. આ તો એકને અનુભવ થાય છે અને એકને અનુભવ થતો નથી, બે શ્રદ્ધાના પક્ષમાં આવ્યા છે, શ્રદ્ધાના પક્ષમાં આવી ગયા, છતાં એકને અનુભવ થાય ને એકને અનુભવ કેમ ન થાય, કે એ જ્ઞાનના પડખાથી ચૂત થઈ ગયો, જ્ઞાનનો દ્રોહ કર્યો એને, એ જ્ઞાનને ઉડાડ્યું. એટલે ગુરુદેવ કહે છે કે વ્યવહારને અમુક હદની મર્યાદા સુધી તમે તરછોડો ભેક્યો, બાકી આમ તમે બહુ મધ્યસ્થ થાવ થોડાક એમ કહે છે. આ વ્યવહારની વાત છે, આ દ્રવ્ય પરિણમે છે આત્મા અને જ્ઞાનનું જ્ઞેય થાય છે વ્યવહાર છે, નિશ્ચય નથી, એ ઉપાદે તત્વ નથી. પોતાનો આત્મા જ્ઞાન દર્શન ચારિત રૂપે પરિણમો, સમજી ગયા, એટલે પરિણામી આત્મા એનું જ્ઞાન થયું, પણ એ પરિણામી આત્માનું જે જ્ઞાન થયું, જ્ઞાનનું જ્ઞેય થયું, પણ એ ઉપાદેય તત્વ નથી, ધ્યાનનું ધ્યેય નથી. માટે એક અપેક્ષા એ પ્રમાણ જ્ઞાનનો વિષય એ વ્યવહાર છે, પર્યાય તો વ્યવહાર છે પણ પરિણામી દ્રવ્ય પણ વ્યવહાર છે, વ્યવહારનો વિષય પ્રમાણનો વિષય કે વ્યવહારનો વિષય કે સર્વથા હે નહીં, ઉપાધિ કી અપેક્ષા સે સર્વથા હે, જાણને કી અપેક્ષા હે, બસ તો કઈ કઈ ઉપાધિ પર કેમ માં જાણને કી ઈચ્છા છે, ગ્રહણ કરના, ગ્રહણ કરના એને જાણ, એસા સ્વરૂપ જ્ઞાનનો સ્વભાવ જાણ છે. જ્ઞાનનો સ્વભાવને તમે રોકો કે એકલા દ્રવ્યને તું જાણજે, પર્યાયને જો જાણીશ તો પર્યાય દ્રષ્ટિ થઈ જશે, એ જ્ઞાનને તમે કયો જોઈ જ્ઞાન માનશે, અને જ્ઞાન પર્યાયને જાણે તો પર્યાય દ્રષ્ટિ થઈ જશે, કેમ કે એનો જાણવાનો સ્વભાવ છે, એમાં પર્યાય દ્રષ્ટિ ક્યાં આવી. હા, જ્ઞાન એ પર્યાયને જાણતા દ્રવ્યોને એમાં અહમ બુદ્ધિ છોડી અને પર્યાયમાં અહમ બુદ્ધિ પણ જાણે ને કરે માને તો પર્યાય દ્રષ્ટિ, બાકી પર્યાય નું જ્ઞાન થાય એમાં પર્યાય દ્રષ્ટિ થી કોને કહ્યું. તો જ્ઞાની જ્યારે થાય છે અને સમ્યક દર્શન થાય છે, સવિક ઉપેક્ષામાં આવતા એને સુખ પ્રગટ થયું, સમ્યક દર્શન પ્રગટ થયું, એમના જ્ઞાનમાં આવ્યું, તો એના પરિણામને એને જાણ્યા કે નહીં, જાણ્યા તો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. પર્યાયના જ્ઞાનમાં મિથ્યા દ્રષ્ટિ છે કે પર્યાયના આશ્રયમાં મિથ્યા દ્રષ્ટિ છે, તો પર્યાયનો તો સતનો એને સ્વીકાર કર્યો, પર્યાય છે. સમ્યક દર્શન થયું એ પર્યાયનો સ્વીકાર ન કર્યો એને. હે, પર્યાયનો આશય નથી, અંશ બુદ્ધિ થતી નથી, સંકિતિ. પર્યાયનું જ્ઞાન થાય દ્રવ્યનો આશ્રય ને પર્યાયનું જ્ઞાન, આશ્રય દ્રવ્યનો છૂટે નહીં અને પર્યાયનું જ્ઞાન થયા વિના રહે નહીં. એટલે એ કહ્યું અનેકાંત સાથે સુસંગ દ્રષ્ટિ વળે, એટલા માટે અનેકાંત તો કરસ આખો કહ્યું, આખો કરસ મૂકો. સુમેર, હા બરાબર, સુસંગત દ્રષ્ટિ એક જાણવાનો વિષય છે, એક આદરવાનો વિષય છે, એ સાથે છે, એ સાથે છે. જ્ઞાન જાણવાનું કામ કરે છે, શ્રદ્ધા પ્રતીકનું કામ કરે છે, બસ જેમ છે એમ જ્ઞાન જાણે છે. દ્રવ્ય દ્રવ્યનું પર્યાયને પર્યાયનું જાણે છે. ઉપાધેય તો જ્ઞાનમાં એ દ્રવ્ય છે, શ્રદ્ધામાં એ દ્રવ્ય છે, ચારિત્રમાં એ દ્રવ્ય છે. બધી પર્યાયનો આશ્રયભૂત તત્વ તો એક નાયક ભાવધ્રુવ પરમાત્મા, બીજું કોઈ છે જ નહીં જગત. પણ પ્લસ ઉપરાંત જે જે પરિણામ થાય એ જ્ઞાનમાં જણાય છે, અનંત પર્યાય જ્ઞાનમાં જણાય, વર્તમાન અનંત પર્યાય જ્ઞાનમાં જણાય અને ભાવિ પણ જણાય. એમાં એવું ના ભાવિ જણાય ને વર્તમાન ના જણાય, પોતાની સ્થિતિની ખબર ના પડે સમજી ને, કે ચોથે છું કે પાંચમે આવ્યો કે છઠ્ઠે હાથમાં આવ્યો કે શું મારા પરિણામ, ક્યાં મચક થાય છે, ક્યાં સ્થિરતા થાય છે, એની ખબર ના હોય, બધી ખબર હોય. પણ એમાં કાંઈ જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે, એ જ્ઞાન ઉપર છોડી દો ને, જાણ્યા જ કરશે, કઈ ચિંતા કરો. સ્વભાવ છે, એનો સ્વભાવ છે, તો જાણે તું આને જાણજે, તું આને જાણજે, તું આને જાણજે, કેવું નહીં પડે જ્ઞાન. જો તું શ્રદ્ધાને જાણજે, જો તું સ્થિરતા કેટલી થઈ જાણીએ, હું આને હુકમ કરું. સ્વયં સિદ્ધ જ્ઞાન છે, કોઈના હુકમની અપેક્ષા અમને નથી, અમે અમારા સ્વભાવથી જાણવાનું રૂપે પડીએ છીએ, બસ. ઉત્પાદય ધ્રુવને માનતા નથી. અરે ઉત્પાદય ધ્રુવને અનુભવના કાળમાં ઉત્પાદય ધ્રુવનું જ્ઞાન થાય છે, એને જ્ઞાનીને એ જ માને છે. ઉત્પાદય ધ્રુવને મિથ્યા દ્રષ્ટિ માનતો હતો. જે સમયે સુખ પ્રગટ થાય એ સમયે તું એને જાણશે, કોઈને પૂછીશ નહીં. એટલે શું ઉત્પાદય સાબિત થયું એને, એને જ્ઞાનમાં આવ્યું કે ના આવ્યું, હે તો જ્ઞાનમાં આવ્યું કે ના આવ્યું, તો એને ઉત્પાદય ધ્રુવ એને જ જાણ્યું, અનુભવી જાણ્યું ઉત્પાદિત ધ્રુવને, એને જાણ્યું એક સમયમાં જાણ્યું. જેમ કેવળી ભગવાન એક સમયમાં ઉત્પાદિત ધ્રુવને જાણે છે, એમ છદ્મસ દેડકો જ્યારે સમય જ્ઞાન થાય છે ત્યારે એક સમયમાં ત્રણ અંશને જાણી જાય છે. સમય એક ને જ્ઞાન ત્રણનું થઈ જાય છે. જો ક્રમે ક્રમે જાણવા જાય તો નહીં પક્ષ છે. આ ઉત્પાદ છે એવો વિકલ્પ, આ વ્યય છે એવો વિકલ્પ, આ ધ્રુવ છે એવો વિકલ્પ, એ નહીં પક્ષ છે. નહીં પક્ષમાં ક્રમ પડે છે, જ્ઞાનમાં ક્રમ પડતો નથી. અતિન્દ્રિય જ્ઞાનમાં ક્રમ પડતો નથી, ઇન્દ્રિય જ્ઞાનમાં ક્રમ પડે છે. ક્રમ પડે છે એટલે, ક્રમ પડે છે એટલે શું, કે જ્ઞાનનો જે વિષય ઉત્પાદ ધ્રુવતમ સત છે એને મળતો નથી. એટલે એક ઉત્પાદનો વિચાર કરે છે ત્યાં વ્યય અને ધ્રુવનું જ્ઞાન થતું નથી, એટલે એને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે, એનું નામ વિકલ્પ નહીં પક્ષે. અને સર્વ પ્રકારના વિકલ્પ વિલય થતાં એનું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતાં એક સમયમાં ઉત્પાદ ધ્રુવતમ સત જ્ઞાનમાં જાય. અતિન્દ્રિય જ્ઞાન નો જ વિષય છે, ઉત્પાદિત ધ્રુવ ત્રણ એક સમયમાં જાણવું, ઇન્દ્રિય જ્ઞાન થી ન જણાય. ઇન્દ્રિય જ્ઞાન માં ક્રમ પડે, ક્રમ પડે અને
પ્રશ્ન ઉઠતો
એ વખતે જ્યારે વિકલ્પ તમામ પ્રકારના ટૂટી જાય ત્યારે પોતાનો જે આત્મા છે એ એક સમયમાં એના જ્ઞાનમાં જાય. પણ એક પરોક્ષ છે અને એક જ્ઞાન પ્રત્યક્ષ છે. પરોક્ષ અને પ્રત્યક્ષનો જો ત્યાં પણ નિર્વિકલ્પ ધ્યાનમાં પણ એ ક્રમે જાણવા જાય તો એને નૈપક્ષ થઈ ગયો. દ્રવ્ય પર્યાયને ક્રમે જાણવું તે નૈપક છે એમ સમીક્ષામાં 13મી ગાથામાં લખ્યું છે. દ્રવ્ય પર્યાયને ક્રમે જાણવું એ નહીં છે. યુગપદ એક સમયમાં જાય. બીજી ગાથામાં નામ ચાહ્યું કે જ્ઞાન દર્શન ચારિત્રના એકત્ર રૂપે પરિણમતો અને એક જ સમયે જાણતો. પરિણમતો ને એકત્ર પણ જાણતો છે કે નહીં? જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે પરિણમી અને એ સમયે જ્ઞાન દર્શન ચારિત્ર થી એકત્ર થયેલો આત્મા એમ જ જણાય છે એના જ્ઞાન. એક જ સમયે યુગપદ લખ્યું છે. કઠણ પણ એવું છો કે એક સમયમાં યુગપદ કેમ જાણે? તમને શું લાગે? જાત એક છે, સમ્યક ની અપેક્ષા એક. જાત સમ્યક ની અપેક્ષા એક જ. પરોક્ષ પ્રત્યક્ષ થોડો ઉખા જાજો ઉખા. જેમ કે દાખલા તરીકે 1000 કેન્ડલ નો પાવર નું હોય ગ્લોબ અને એક નાનો કોળિયાનો દીવો હોય પણ પ્રકાશ ની અપેક્ષા તો પ્રકાશ જ કહેવાય ને કે ના આ અંધકારમય છે ને ઓલું પ્રકાશમય એમ હોય કે એ પ્રકાશ જ છે. તો કેવળ કેવળી ભગવાન કેવળ જ્ઞાન વડે શુદ્ધ આત્માને જાણે છે અને શુદ્ધ કેવળી શુદ્ધ જ્ઞાન વડે ભગવાન આત્માને જાણે છે. માટે શુદ્ધ કેવળી કયો? ભગવાન આત્માને જાણે અને આનંદ આવ્યો એ ન જાણે.
બરોબર જાણે.
માટે સર્વથા ભિન્ન છે કે જયારે વાત આવે ત્યારે શ્રદ્ધાની અપેક્ષા એ વાત કરી છે એમ સમજો. કથનચિત ભિન્ન, કથનચિત અભિન્ન ને કથનચિત ભિનાભિન્ન એમ ત્રણ પ્રકારની વાત જ્યારે આવે ત્યારે એ જ્ઞાન પ્રધાન કથન છે એમ. એ જ્ઞાનની સંશુદ્ધિ માટે છે, જ્ઞાનની નિર્મળતા માટેનું કથન છે. જ્ઞાનનો દોષ ના આવે એના માટે કથન છે. કથનચિત ભિન્ન, કથનચિત અભિન્ન અને કથનચિત ભિનાભિન્ન છે. અસ્તિત્વને સ્વીકારે છે. જેમ શ્રદ્ધા ગુણ ની પર્યાયમાં શ્રદ્ધા નામની પર્યાય પ્રગટ થાય છે એમ જ્ઞાન ગુણ માં પણ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. ચારિત્ર ગુણમાં સ્થિરતા વિતરાગતા પણ પ્રગટ થાય છે એ વાત એના ખ્યાલમાં છે. પણ પર્યાય તરફનું વલણ છોડી અને દ્રવ્ય તરફના વલણમાં જાય છે ત્યારે પર્યાય અંતર્મુખ છે એ ઢળી જાય છે, અંદરમાં આવી જાય છે, અનુભૂતિ થઈ જાય છે. અનુભૂતિ થઈ જાય છે ત્યારે અનુભૂતિનું જ્ઞાન થાય છે. અનુભૂતિ પોતાને થાય અને અનુભૂતિનું જ્ઞાન ન થાય. કેમ કે અનુભૂતિનું જ્ઞાન થાય તો પર્યાય દ્રષ્ટિ થઈ ગયો એમ હોય કોઈ. આ વાત તો રાગાદીથી હું રહી છું એ જેને ખ્યાલમાં બેઠી છે એને આ વધુ મજા આવશે. આ વાત કે હજી રાગ મારામાં થાય ને પુનપાપથી સહી છું ને સંયોગથી મને સુખ થાય ને સંયોગ મારા ને એમાં તો કઈ આને આમાં આમાં ગજનો આંકો પૂજે નહીં કે શું પૂજે છે એટલી સુંદર વાત કરી છે. એક કલાકમાં આજ તો વિષય એવો સરસ ગુણ મૂકો કે જો આજનું એક કલાક વ્યાખ્યાન સાંભળે તો એને આ વ્રતાદિનો જે પક્ષ છે અનાધિકાળનો, ક્રિયાકાંડનો, શુભ ભાવનો, પુણ્યનો પક્ષ છે ને, એ પક્ષ છૂટી જાય એવું એક કલાકનું વ્યાખ્યાન આજે. એક લીટીમાં એક કલાક, પાછું જીનવાણીમાં કહેલો જે વ્યવહાર અને એ પણ નિશ્ચયનું હસ્તાલમ જાણીને બહુ કરવામાં આવ્યો છે, પણ એનું ફળ સંસાર છે. આ ભિન્ન સાધ્ય સાધન એનું ફળ સંસાર, ભિન્ન સાધ્ય સાધન, સાધ્ય ભિન્ન, સાધ્ય શુદ્ધ અને સાધન અશુદ્ધ, પુણ્ય પાંચ મહાવ્રતાદી ભિન્ન સાધ્ય સાધન, પણ એ જીનાગમમાં બહુ કહેવામાં આવ્યો એનું ફળ સંસાર છે. સાધન પણ કહેવામાં આવે, પણ વ્યવહાર ને એ સાધન કહ્યું હોય તો નિશ્ચય ને એ શું છે, એને નિશ્ચય નહીં જો હાથમાં રાખે તો વાંધો ના આવે, કઈ વાંધો ના આવે. આજે નિર્મળ કુમાર એક કલાક ના વ્યાખ્યાનમાં જે આ અંદર માં ચલ્ય છે અનાદિકાળનું, કે પેલા આટલી ક્રિયા, પેલા આટલી ક્રિયા, પેલા આટલી ક્રિયા, પેલા આમ, પેલા આમ, પેલા કશાયની મનતા, પછી જ્ઞાનની વિશુદ્ધતા, પછી શાસ્ત્ર શ્રવણ,
પછી રહો,
બાકી પછી જ રહી ગયા. જે આત્મામાં નથી એને આત્મામાં થાપવો એ મહાપાપ છે.
એ રૂચે નહીં સુધી પછી પછી
પછી એનું કારણ છે કે એને શુભ ભાવની સાથે એક જ બુદ્ધિ, સ્વામિત્વ બુદ્ધિ છે,
બરાબર,
કરતા બુદ્ધિ છે, અનાધિકારની છે. વ્યવહારનો લેખ્યું ને કે વ્યવહારનો પક્ષ અનાધિકારની પ્રાણીઓને છે, અને એનો ઉપદેશ પણ પરસ્પર આપે બધાય. અને જીનાગમમાં પણ આ ક્રિયાઓ થાપી, ચરણાનો યુગમાં જો ને ઠેકઠેકાણે પંચાચારની વાત કરી, પાંચ મહાવ્રતની વાત કરી, પણ એ તો સાધુને નિશ્ચયપૂર્વકના વ્યવહારની વાત છે, એનું પણ સંસાર. પણ વર્તમાનમાં નિશ્ચય સમ્યક દર્શનનું ઠેકાણું ન હોય અને વ્રતાદી ઉપર ચડી જાય તો એ તો હસ્તાલંબ પણ નથી,
અભિમાન હોય,
સારી વાત છે, પણ તારી શક્તિ જો હીન હોય તો સમ્યક દર્શન તો પ્રાપ્ત કરી, શ્રદ્ધા પ્રાપ્ત કરી, એમાં તને કઈ કઠિન નહીં લાગે. પ્રાપ્ત કરવા જેવું તો ચારિત્ર જ છે, પણ કદાચ તારી શક્તિહીણ હોય, તારું માપતું કાઢજે અને તને એમ લાગે કે ભાઈ આ સ્થિરતા એવું નથી તો કાંઈ નહીં, સમય તો શું પ્રાપ્ત કરી દેજો.
એ કરને લાયક તો એસે હી હે, એસા સ્વીકાર.
પણ સમ્યક દર્શનને મૂકે એક કોળ અને પછી આ વ્યવહાર ચારિત્ર, વ્યવહાર ચારિત્ર નહીં, વ્યવહાર ભાસ. અને જગતના જીવોને ભાઈ એ કશાયની મનતા દેખીને અર્પણતા આવી જાય, બહારનો ત્યાગ જોઈને લગ્ન નિગમ મુનિ થઈ જાય તો થઈ ગયું, લોકો પડાપડી કરે. પેલું સમય શું છે જેના પછી ચારિત્ર, સમય તે સમય ચારિત્ર નામ પામે ચોથું ગુણસ્થાન અવિરત સમ્યક દ્રષ્ટિ, ત્યાંથી શરૂઆત થાય ધર્મની. એમાં અવિરત તો નામ લખ્યું છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે અવિરતિ. ત્યાં ક્યાં ચારિત્ર છે? ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર, ચારિત્ર ગણામણ છે, ગૌણ છે. બાકી ગુરુદેવનું આજે એક પોણો કલાક જે ચર્ચા ચાલી હોય એનો સારી છે, એ જે જે આત્માઓને ધર્મની પ્રગટતા કરવી હોય અને દરેકને કરવી છે, જિજ્ઞાસા દરેકને એ જ છે. બીજો તો અહીંયા આવવાનો હેતુ શું, ક્યાં ક્યાંથી, 100 માઇલથી, કોઈ 200 માઇલથી, કોઈ 300 માઇલથી, અનેક પ્રકારની અગવડ બેઠીને પણ જોને હિન્દી ભાષી ભાઈઓ ક્યાંક ક્યાંથી આવે છે શું, અને ઘણી અગવડતા ભોગવીને પડીએ છીએ. તો પ્રયોજન તો એ છે કે શુદ્ધાત્માના દર્શન કેમ થાય. શુદ્ધાત્માના દર્શન જો કરવા હોય તો ગુરુદેવની આજની પોણી કલાકની ચર્ચા તમે લક્ષમાં રાખો કે પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાયનું કારણ હું નથી. હું પર્યાયનું કારણ નથી તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવશે, અને પર્યાયનું કારણ હું છું તો દ્રષ્ટિ પર્યાય ઉપર જશે, અને પર્યાય પાછી પ્રગટ થશે. શુદ્ધ પર્યાયનું કારણ તો શુદ્ધ પર્યાય પ્રગટ છે, અને હું શુદ્ધ પર્યાયનું કારણ નથી. શુભાશુભનું કારણ તો હું છું જ નહીં, પહેલેથી જ નથી, પણ શુદ્ધ પર્યાય હમણાં મને પ્રગટ છે એનું પણ કારણ હું નહીં થાઉં. પ્રગટવા પહેલા એ કારણ નથી અને પ્રગટ્યા પછી એ કારણ નથી, એનું કારણ પર્યાય, પર્યાયનું કારણ છે. એટલે એને વિતરાગતા દશામાં આવી જાય, દ્રવ્ય પર દ્રષ્ટિ આવે, જ્ઞાતા ભાવમાં આવે, કરતા બુદ્ધિ છૂટી જાય. કરતા બુદ્ધિ છોડાવવા માટે પર્યાયના ષટકારક પર્યાયમાં છે, એ પર્યાયનું કર્તૃત્વ છોડાવવા માટેનું વાક્ય છે. ક્રમબદ્ધ છે પર્યાય, એ પણ કરતા બુદ્ધિ છોડાવવા માટે છે. તું જ્ઞાતા જ છો, આંખ જેમ કેવળ માત્ર જાણે એમ જ્ઞાન પણ કેવળ જાણે, એ પણ કરતા બુદ્ધિ છોડાવવા માટે જ્ઞાતા ભાવ થાય છે. કરતાપણાનું ઝેર બહુ મોટું છે, જબરજસ્ત. કાં પરદ્રવ્યો કરતા, કાં પરદ્રવ્યના નિમિત્ત કરતા, કાં શુભાશુભાવનો કરતા, કાં ઇન્દ્રિય જ્ઞાનનો કરતા, અને છેવટ અતિ ઇન્દ્રિય જ્ઞાનનો કરતા, મોક્ષનો કરતા. આત્માને કરતાપણે થાપવો એ મહા અજ્ઞાન છે, કરતા ઉધરી જાય છે.
કોઈ ના કોઈ બહાના
લીધી ભ્રાંતિ હોય, એક મનાથી ભ્રાંતિ પેલા રાગ છે રહીત નક્કી કરો, બાદ મેં જ્ઞાન કી પર્યાય કરો બતાવો. પેલા એક એક પોઈન્ટ
જ્ઞાન કી પર્યાય તો નક્કી કરતી
હૈ, ઉતાવળ નક્કી, ઉતાવળ નહીં ચલેગા, કોઈ નક્કી નહીં કિયા. સબ માન લેતા હૈ કે રાગ સે તો મે ભીન પડ ગયા, મે કહેતા હું કે રાગ સે ભીન નહીં ગયા, પડા પડા હો તો અનુભવ ન થાય.
જ્યાં એક ક્વેશ્ચન આવ્યો કે ત્રિકાલી સ્વભાવ નથી તેને જે સામાન્ય બનાવવા જોઈએ.
સિદ્ધ થયા, અનંત સિદ્ધ થયા, અને પોતાના પરિણામ જ્યારે આત્મસન્મુખ થયા અને ધ્રુવ ભગવાનનું ધ્યેય બનાવે છે, પરિણામ પરિણામ ધ્યેય બનાવે છે, ત્યારે પરિણામમાં વિતરાગતા આવે છે એમ અનુભવથી સિદ્ધ થયેલી વાત છે. જેમ પરના આશ્રયે રાગની ઉત્પત્તિ પર્યાયમાં થાય એ પણ અનુભવથી સિદ્ધ થયેલી વાત છે. સમજી ગયા? તો કાંઈ એને નિમિત્તે રાગ કરાયો નથી, નિમિત્ત રાગ કરાવે છે હે, કે સ્વયં સ્વભાવથી ભૂલી અને નિમિત્તનું લક્ષ્ય કરે છે. જ્યારે નિમિત્ત લક્ષ્ય કરે છે સ્વયં રાગ રૂપે પરમે છે. નિમિત્તના કારણથી અહીંયા રાગ ઉત્પન્ન નથી થયો. એમ જ્યારે પરિણામ અંતરસન થાય છે ત્યારે શુદ્ધ થાય છે, તો ત્રિકાળી દ્રવ્યતા કારણે અહીંયા શુદ્ધતા આવી છે છે જ નહીં.
ત્રિકાળી ધ્રુવ તત્વને નિમિત્ત કહો,
નિમિત્ત છે ઉપાદાન નથી.
ત્રિકાળી ઉપાદાન તો કહેવા આવે છે ને,
એ દૂસરા વિષય, અભી તો ચલતા હૈ વો બાત દૂસરી. ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન, ઓ બાજુ એ ઓ હે. મગર ઇધર તો જો આજ કા પ્રશ્ન હૈ ઉસકા હી ઉત્તર હૈ, ઇતના હી. બસ સરકાર કે ના એના મત, બસ એ ઉપાદાન મર્યાદા ઉપાદાન મેં કરતા પણ આખી ગંધ આ જાતી હૈ, ગંધ ભી નહીં આતી, તો ઉસ વાસ્તે આત્મા કો નિમિત્ત કહા. સ્વભાવ કારણ નથી તો ત્રિકાળી સ્વભાવનો આશ્રય શા માટે કરવો જોઈએ? તમે હતા રાત્રે અત્યારે ચર્ચામાં હતા, હા, એવો પ્રશ્ન ઉઠાયો કે જો ભગવાન આત્મા મોક્ષ માર્ગનું કારણ નથી તો પછી પરિણામ અંતર સન્મુખ તમે કરો એવો ઉપદેશ નિરર્થક જાય છે જો કારણ ન હોય તો. અમે તો કહીએ છીએ કે કારણ છે, દલીલ તો હોય ને દરેકની. કાલ કે પરમ દિવસે આવ્યો હતો, કઈ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે ત્યારે કઈ દ્રવ્ય કારણ થઈ ગયું કહેવાય એમ કોને કહ્યું?
એવી રીતે પ્રતિમાજીનું લક્ષ કરે તો
રાગ થાય, રાગ કેનાથી થયો? પર્યાય થી રાગ થયો નથી થયો, આત્માથી નથી થયો, પ્રતિમાથી.
બે શુદ્ધ છે આ તો, એ શુદ્ધ ના એ શુદ્ધ,
એક પર છે ને એક સો છે, શુદ્ધ નથી. એક પર છે ને એક સો છે, પરના લક્ષ્ય રાગ થાય છે, સોના લક્ષ્ય વિતરાગ ભાવ પ્રગટ થાય.
શુદ્ધ છે એટલે નહીં પણ સ્વ છે,
પર છે, અર્યંત પર,
રૂપન પર, આત્મા ધ્રુવ સ્વ છે એટલે
આ સ્વ છે, રોલું પર છે, તો પરના લક્ષ્ય રાગ થાય ને સોના લક્ષ્ય વિતરાગ ભાવ પ્રગટ થાય. સંજ્ઞા ઓર અસંજ્ઞા આશ્રવ દો પ્રકાર કા, જીવ પુન ઓર અજીવ પુન, 13 નંબર કી કથા હૈ ઉસમે લિખા હૈ, જીવ પુન ઓર અજીવ પુન, જીવ પાપ ઓર અજીવ પાપ. તો આજ તક એસા હી સબને માન રખા હૈ સબને કે ભાવ કર્મ તો જીવમય હોતા, રાગ દ્વેષ મોહ તો જીવમય હોતા, એસા નક્કી કરી લિયા હૈ.
ખાસ વાત એ કે મેં છઠવી ગાથા ઘુમટ સાહેબ કી, દિનેશ જી બેઠે દેખ રહે થે ટોટલ મંદિર સાહેબ કી ટીકા, ઉસે ગુલ સંસ્કૃત ટીકા આધાર સે ઉન્હોંને લિખા હૈ, ખરેખર ભાવ કર્મ મને કર્મત્વ શક્તિ ભાવ રૂપ, એ તો જડ કર્મ કી છે, ઓર ઉપચાર સે જીવ મે જો વિકાર થાય ઉસકો ઉપચાર સે ભાવ કર્મ.
બરાબર,
સંસ્કૃત મે પડા
બરાબર, ઓ
છઠવી ગાથા
ઓ
પરિસી સે
કર્મ પરિણામ બાહ્ય ઉત્પન્ન હોતા હૈ, નો કર્મ કા પરિણામ સંશોધન નંબર કી કથા મે, ઓર અંતરંગ મે રાગ દ્વેષ શોક દુઃખ આદિ અંતરંગ મે ઉત્પન્ન હુઆ જો કર્મ, ઉદ્રવ કર્મ કા પરિણામ હૈ, દોઈ પુદ્ગલ કા પરિણામ હૈ, ઉસકે સાથ વ્યાપી આપક સંબંધ, જૈસે મિટ્ટી ઓર ઘડા કા હૈ વ્યાપી આપક સંબંધ, એસા યે રાગ મે સુખ દુઃખ કી સાથ પુદ્ગલ કા કર્તા કર્મ સંબંધ હૈ. તો એક સત્તા જુદી હૈ, પુદ્ગલ કી સત્તા મે રાગ દ્વેષ હોતા હૈ, ઓર સ્વરૂપ મે ભૂલ જાતા હૈ તો ઇધર ભી રાગ હોતા હૈ, ઓર વહાં કા રાગ નિમિત્ત, યે રાગ નિમિત્ત હી હો ગયા, ભૂલ ગયા તો ભાવ ચ્યુત હો ગયા, ખતમ હો ગયા, તો ભાવ કર્મ ઇધર ઉત્પન્ન હો ગયા, તો ઓ ભાવ કર્મ મે ઓ ભાવ કર નિમિત હૈ, નૈમિત એક મે ઓ નિમિત હૈ,
પરસ્પર નિમિત નિમિત એક સંબંધ
હૈ. એમ કે એનો ભવ્ય તો ભાવ નો નાશ નથી થતો, નાશવત થાય છે એમ કરતો છે. જાતા હૈ સીધો સિદ્ધ દશા મે, એસા પાઠ હૈ 320 કથા મે, અભી ચલતી ઉસમે હૈ, મગર ઓ તત્વાર સાધ મે એસા આયા હૈ કે ભવ્ય તો ભાવ કા ये नाशवत हो जाता है, ये नाश होता है ऐसा नहीं, इसका सेंस भावार्थ ओ है कहने का, समझे? जीवत्व भव्यत्व न अभव्यत्व नो त्रणे नो संसारी जीव ने अभाव छे, अने सिद्ध ने तो सर्वथा अभाव छे, अने शुद्ध नहीं थी पण अभाव छे, अने अशुद्ध नहीं थी पण अभाव छे, बे नहीं थी अभाव छे, એટલે એનામાં છેરી ત્રણે ભાવ, 10 પ્રકારના પ્રાણ પણ નથી, ભવ્ય ભાવ પણ નથી, અભવ્ય ભાવ પણ નથી, ત્રણે પ્રકારનો અભાવ છે. અભવ્ય તો છે જ નહીં. એસા હોતા હૈ કે જો देखो एक फूल है और फूल के सामने स्फटिक बनी है, समझा? तो दो आदमी वहाँ आया तो एक कहते हैं कि वो स्फटिक मणि लाल है और एक कहते हैं कि स्फटिक मणि स्वच्छ है, लाल रंग तो फूल का है, समझे? तो दो चर्चा करते थे, तो दो में कोई फैसला करने वाला तीसरा आवे तो फैसला किए ना. तो तीसरा परीक्षक आया झवेरी, उसने कहा कि क्या चर्चा होती है, કે હમકા તો એ મતભેદ હો ગયા. અચ્છા તો કહે કે ઓ લાલ રંગ હૈ, ઓ તો લાલ રંગ હૈ, ઓ તો ફૂલ કા હૈ, ફૂલ કી સત્તા મેં હૈ, ઉસકે સાથ વ્યાપી વ્યાપક સંબંધ હૈ, ઇધર તો લાલ હૈ નહીં, इधर तो स्वच्छता है, तो स्वच्छता की सत्ता है स्वच्छता, तो उसमें प्रतिभास मात्र होता है, लाल रंग इधर आया नहीं, समझा? तो ये जो लाल रंग है वो फूल का ही है, फूल की सत्ता में ही है। भ्रांति से मैं स्फटिक मणि को लाल मानता था, मगर आज मेरी भ्रमणा छूट गई कि वो रातापना की सत्ता फूल के अंदर अभिन है और स्फटिक से भिन्न है, समझे? तो ऐसे जो जीव विचार करे कि मैं ज्ञानमय हूँ और रागी तो पुद्गल है, और राग पुद्गल का जो है वो मेरा ज्ञान की स्वच्छता में प्रतिभास होता है, तो वो तो स्वच्छता है मेरी, मैं रागी नहीं हुआ, समझा? तो वहाँ उसकी सत्ता में राग है, ऐसा जानने से इधर ज्ञान उत्पन्न होता है, राग उत्पन्न नहीं होता, ये लाभ होता है, ऐसा लिया है इसमें 87 नंबर की गाथा के भावार्थ में दिया है। ये सब समय सार की बात करता हूँ।
उसके
अंदर उसकी शक्ति क्या है? लाल का भाव क्या छे, केनी सत्ता में छे, स्फटिक नी सत्ता में छे के फूल नी सत्ता में छे, एटलो विचार करो बस, के बे नी सत्ता में छे, जे कियो तो कही सको छो, एमां कई वांधो नथी, कहेवामां क्या, पण कहेवामां क्या, जेने लागे ई रखे
कही रहा है
नीचे, वास्तव में
किसकी
सत्ता में, ये तो
कहना ही पड़ेगा। हाँ, बात तो ही अपने को निकालना है, अपने को बात तो ही निकालना है। सत्ता ने जाहिर करे, अरे एक हिसाब है तो फूलों की सत्ता ने जाहिर करे, ये ऊपर से ऐसा आत्मा का अज्ञान स्वच्छ, अज्ञानी का ज्ञान स्वच्छ है, शुद्ध नहीं है, स्वच्छ है, स्वच्छ है,
जितना भी ज्ञान छह सौ प्रकट है पहले
स्वच्छ है,
सब केवल ज्ञान का अंश
है, स्वच्छ है बस इतने, केवल ज्ञान का अंश नहीं है अभी, स्वच्छ है बस, क्योंकि समय ज्ञान के बाद हो ठीक है,
उसकी जाति क्रम उसकी
उसको प्रतिभास होता है, देह दिखते में आता है, मकान मोटर सब दिखने में आया के नहीं, तो जो समय दिखने में आया है ज्ञान में वही समय मेरा, मैं ज्ञान और एक ये ही, ऐसा भेद ज्ञान नहीं है, तो मेरा पढ़ा की कल्पना करता है, जो दिखते है वो मेरा, जो दिखते है वो मेरा, जो दिखते धर्मास्तिकाएं देखे तो धर्मास्तिकाएं मारो, पुद्गल गुरुदेव जनाए तो गुरुदेव मारा,
दृष्टि से ये स्वच्छता है, किस दृष्टि से, किस अपेक्षा से स्वच्छ है ज्ञान?
स्वच्छ है, ज्ञान स्वच्छ है, शुद्ध नहीं है, शुद्धता में और स्वच्छता में डिफरेंस है, समझे? जो ज्ञान स्वच्छ ही न हो अने इने जगतना पदार्थों क्रोधादि प्रतिभासता ज न हो तो इने मोह ज न था, अज्ञान ज न था, संसार नी उत्पत्ति ज न था, पर पदार्थ जणाय नहीं ज ज्ञान में, तो आ पर पदार्थ मारो એ મમતાનો ભાવ ઉત્પન્ન જ ન થાય, માટે સ્વચ્છ છે પર પદાર્થ જણાય છે, પણ હું જ્ઞાન ને આ જ્ઞેય ભેદ જ્ઞાન નો અભાવ છે, તેથી જ્ઞેય માં પોતા પણ એની કલ્પના કરે છે, બસ ક્રોધાદી ને પોતાનું સ્વરૂપ માની બેઠો, સ્વચ્છતા હૈ, સ્વચ્છતા હૈ,
અશુદ્ધતા રૂપ બની થઈ
રહી છે, દેખો સ્વાંગ પહેર કર દેખો કે ક્યાં મોટર જ્ઞાન મેં આ ગઈ હૈ, आ गया है ज्ञान में, घुस गया है, कुछ भी नहीं है कि नहीं, बस तो हो गया खत्म,
स्वच्छी का स्वच्छी
है, बहुत
स्वभाव नष्ट किया,
इसे इसे
स्वभाव नष्ट किया, तो पर द्रव्य ने पर भावो ज्ञान में प्रतिभा से એવી જ્ઞાનની સ્વચ્છતા છે, ખાલી માફક દર્પણની માફક, સમજી ગયા? એટલું જ મર્યાદા, એટલી મર્યાદા. હવે એ જે સ્વચ્છતા છે એને એને એ અશુદ્ધતા થઈ ગઈ. કેમ અશુદ્ધતા કહેવાની? કે જે પદાર્થનો પ્રતિભાસ દેખો અંદરમાં એ મારા, તો એનું નામ અશુદ્ધતા. સંસાર ઉભો થયો, સંસાર બે વાત થઈ, હવે ત્રીજી વાત. હવે એ જ્ઞાનને આપણી શુદ્ધતા લાગુ કેવી રીતે પડે? કે જ્યારે એ જ્ઞેયાદિ પ્રતિભાષે અથવા દ્રવ્ય કર્મના પરિણામ પ્રતિભાષે ક્રોધાદિ, ત્યારે એ જ્ઞાયકને પકડે છે કે હું તો જ્ઞાનમય આત્મા છું, તો એને ભેદ જ્ઞાન થઈ ગયું, તો એ જ્ઞાનનું નામ શુદ્ધ, સ્વચ્છ, અશુદ્ધ અને શુદ્ધ, આમ ત્રણ પ્રકાર પડી જાય. હોત તો સંસાર ન હોત, ન હોત તો મોક્ષ ન હોત. એક સમયનો સંસાર ને એક સમયનો મોક્ષ, બસ નજર ફેરે ફેર છે, નજર ફેરે ફેર, બીજું કઈ નથી ફેર. બસ છે જ્ઞાન અને માને છે નહીં જાય, ખલાસ. તમારો પ્રશ્ન હતો ને, શું પ્રશ્ન હતો? કાઢો. સારો
જાણનાર જણાય છે એમ જે આપણે વાત લીધી કે એક પ્રયોગ છે સારો, આત્માનો અનુભવ કરવા માટેનો પ્રયોગ છે, તો એ જ્યારે બારમાં જ્યારે એનો ઉપયોગ છે એ વખતે એને એ પ્રયોગ કરવાનો છે? જાણનાર જણાય છે કે જ્યારે અંદર ચિંતનમાં બેઠો એ વખતે એવો પ્રયોગમાં એ આગળ વધે. અને જે જાણનાર જણાય છે એની અંદર તો બે ભેદ પણ આવે છે, જાણનાર અને એને જણાય
કાય છે. એ એક પ્રયોગ કરવાની વિધિ છે, તો એમાં એમ પ્રશ્ન ઉઠે છે કે જાણનારો જણાય છે તો એ સવિકલ્પ દશા પર પદાર્થ તરફ ઉપયોગ હોય ત્યારે પ્રયોગ કરેલા છે, કે એકલા આત્માના ચિંતનનો કાળ હોય ત્યારે આ પ્રયોગ કરવાની વાત છે? બે, સમજી ગયા. અને ત્રીજો પ્રશ્ન કે જાણનારો જણાય છે એમાં બે ભેદ થયા, હવે એ બે ભેદનો વિલય કેમ થાય? પ્રશ્નકારનો પ્રશ્ન સમજવા જેવો છે. એમ કે બે ભેદ જણાય છે એટલે તમારી વાત વ્યાજબી નથી, એવો પ્રશ્ન નથી. પહેલામાં પહેલી વાત એ છે આ એકડાની, કે હું નાયક ભાવ છું, મારામાં પ્રમત અપ્રમત નથી, મારામાં જ્યાં મારું અસ્તિત્વ છે જેટલામાં મારું અસ્તિત્વ છે, મારું હોવાપણું છે એટલામાં તો જ્ઞાન ને આનંદી ભરેલું હોય, મારામાં પ્રમત અને અપ્રમત નથી. પુન ને પાપ, મિથ્યાત વ્રત કષાયની યોગ એવા આશ્રવો મારામાં નથી. મિથ્યાત્વ જીવમાં ન હોય, હું તો જીવ છું, હું તો જ્ઞાયક છું. આ શરત બહુ આકરી છે પણ જો સમજાય તો રસ્તો કપાઈ જાય એવી છે. આ પહેલી શરત, જાણનારો જણાય છે એ પ્રયોગ કરવા પહેલાં આટલી એને ક્ષેત્ર વિશુદ્ધિ થઈ જવી જોઈએ. કરવાની વાત હોય તો એની પહેલાં કાંઈક એની ક્ષેત્ર વિશુદ્ધિ તો થવી જોઈએ ને, કે જાણનારો જણાય છે તો જાણનારો એવો એક નાયક ભાવ એ જણાય છે, તો એ નાયક ભાવનું રૂપ એનું સ્વરૂપ શું છે એ પ્રથમ એને શ્રદ્ધામાં લેવું પડશે, અને શ્રદ્ધામાં લીધા વિના એ પ્રયોગ સફળ નહીં થાય. કેમ કે નાયક ભાવના સ્વરૂપ વિશે જ વિપરીતતા હોય તો એ ગમે એટલો પ્રયોગ કર્યા કરશે તો ઉપયોગ અંદર નહીં આવે, કેમ કે એની શ્રદ્ધામાં નાયક સ્વરૂપની વિપરીતતા છે. નાયક સ્વરૂપ જેવા સ્વભાવે છે એવા સ્વભાવે એના વિચારમાં, લક્ષમાં, અનુમાન જ્ઞાનમાં, આગમથી, યુક્તિથી એના જ્ઞાનમાં આવી જવું જોઈએ કે હું જ્ઞાયક છું, મારામાં પ્રમત અપ્રમત નથી. હવે પ્રમત અને અપ્રમત નથી એટલે બધું એમ આવી ગયું, કોઈ બાકી ગયું. એવું જ્યારે એને એ જીવને શ્રદ્ધાન મજબૂત થાય છે અને ત્યાર પછી એ જીવ જો પ્રયોગ કરે છે, હવે તો જાણનારો જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. એ સવિકલ્પ દશામાં ટેબલ ઉપર બેઠો હોય, ખુરશી ઉપર બેઠો હોય, ગાદી જગ્યા ઉપર બેઠો હોય, આપણની દુકાને બેઠો હોય, કે સામે પ્રતિમા હોય તસવીર વખતે, ત્યારે એ જો પ્રયોગ કરે કે જાણનારો જ જણાય છે, બીજું કાંઈ મને જણાતું નથી, તો એનો ઉપયોગ અંતરમાં આવ્યા વિના રહી શકતો નથી. કેમ કે એને શ્રદ્ધાના બળથી જ્ઞાનમાં એમ લીધું કે હું જ્ઞાયક જ છું એક લીધું, અને જાણનાર જ જણાય છે બીજું જણાતું નથી. બીજું કાંઈ મને જણાતું નથી, એમાં ઇન્દ્રિય જ્ઞાન શિથિલ થઈ ગયું અને મતિ જ્ઞાન ને શ્રુતિ જ્ઞાન અંતર સન્મુખ આવવા માંડ્યું. એને બ્રેક મારી કે પર જણાતું જ નથી. સમજી ગયા? આજે એક વિષય ગુરુદેવે લીધો હતો કે રાગને જ્ઞાન જાણે છે એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર છે, નિશ્ચય નથી, એટલેથી પૂરું થતું નથી. સદ્ભૂત વ્યવહાર છે પણ નિશ્ચય નથી. તો નિશ્ચય શું છે? જો એ જ્ઞાની એમ કે છે, મુદ્દાની વાત છે, આ પ્રશ્ન મુદ્દાનો છે, કે જો ભગવાનની પ્રતિમા મને જણાય છે તો એ પ્રતિમા જણાય છે તો એ કઈ નહીનું કથન છે? કે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીનું કથન છે. એટલે કે સદ્ભૂત એટલે જ્ઞાનનો પર્યાય, ભેદ પેડો માટે વ્યવહાર, અને એમાં જણાય છે તો જ્ઞાન જ, જણાય છે તો જ્ઞાયક જ, છતાં એમ કેવું કે પ્રતિમા જણાય છે એ ઉપચાર છે. ઉપચાર એટલે ખોટું, ઉપચાર એટલે ખોટું. તો બરાબર ઠીક છે ને? ઉપચાર યાને જૂઠા
મુખ્ય ભાવ સતી પ્રયોજને છે, ઉપચારક પ્રવર્તતે.
હા, પ્રવર્તે હે
મુખ્ય કે ભાવ મે પ્રયોજન હોને પર ઉપચાર
થતો. તો શું થયું કે ઉપચાર થી સદ્ભૂત, ઉપચાર થી સદ્ભૂત વ્યવહાર, ઉપચાર થી ઉપચરિત સદ્ભૂત વ્યવહાર થી મને પ્રતિમા જણાય છે કે ગુરુદેવ જણાય છે, પણ નિશ્ચય થી શું છે? નિશ્ચય થી જ્ઞાન જ જણાય છે. નિશ્ચય થી ગુરુદેવ જણાતા નથી. ક્યારે? કે ગુરુદેવની સામે આંખ છે ત્યારે. હજી ઉપયોગ અંદરમાં આવ્યો નથી. આ પ્રયોગની વાત ચાલે છે. પ્રયોગ સિદ્ધ થાય એ પછી, પણ પ્રયોગ તો શરૂ થવો જોઈએ ને કંઈક સાચો. તો કહે છે કે મને તો મારો આત્મા નાયક જાણનારો જણાય છે, બીજું કાંઈ જણાતું. પણ જ્ઞાકાર અવસ્થા વખતે કે જ્ઞાકાર અવસ્થા વખતે જાણનાર જ જણાય છે. સ્વરૂપના અનુભવમાં તો જાણનાર જણાય છે, પણ જ્ઞેયને જાણવાના કાળે પણ જાણનાર એક જ જણાય છે, બીજું કાંઈ મને જણાતું નથી. એ છઠ્ઠી ગાથાના બે ભેદ છે. પહેલો જ્ઞાયક છે, પ્રમત પર નથી, શ્રદ્ધાની મુખ્યતાથી વાત કરી. હવે જ્ઞાનની મુખ્યતાથી વાત ચાલે છે, પ્રયોગની મુખ્યતાથી. કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ એ જ જણાયો, જ્ઞેયને જાણવાના કાળે જાણનારો જે જણાયો. સમજી ગયા? એમાં પ્રશ્ન ઉઠશે, પણ હમણાં પ્રશ્ન ઉઠાડવો નહીં કે એક સમયમાં એક જ જ્ઞેય જણાય, જ્યારે પર જ્ઞેય જણાય ત્યારે આત્મા ન જણાય, એમ કોઈને તર્ક ઉઠે તો એની પહેલા હું સમાધાન કરી દઈશ. સમજી ગયા? આ તો પ્રયોગની વાત છે. પ્રયોગ સિદ્ધ થાય ત્યારે જુદું છે. એ પ્રતિમા જણાય છે ત્યારે એ એમ ચિંતન કરે છે, ઓહો મને તો મારું જ્ઞાન જણાય છે. જ્ઞાન જણાય છે એટલે અખંડ જ્ઞાન જણાય છે. જ્ઞાન જણાય છે એટલે જ્ઞાનની પર્યાય જણાય છે. એમ કદાચિત કદાચિત એક ટપ્પો મારે, કદાચિત ભેદમાં એક ટપ્પો મારે, માંથી ઉઠવા માટે અહીંયા આવે, પણ અહીંયા ઉપયોગ ટકતો નથી, ટકે નહીં. સમજી ગયા? કે જ્ઞાન જણાય છે, જ્ઞાન જણાય છે એટલે જાણનાર જ જણાય છે, અખંડ જ્ઞાન જણાય છે એટલે પર્યાયમાં નથી અટકતો, પણ એ સીધો જાણનાર તરફ એનો ઉપયોગ વળે છે. એનો ઉપયોગ જ્યારે જાણનાર તરફ વળે છે ત્યારે એનો ઉપયોગ અંદરમાં આવી અને જાણનારો જણાય છે એવો ભેદ છૂટી જાય છે. કેમ? એ ભેદ કેવી રીતે છૂટે? ભેદ છૂટે એનું પણ કંઈક પ્રમાણ જોઈએ ને? પ્રમાણ તો જોઈએ ને પંડિતજી?
હે,
જાણનારો માટે કરતા અને જણાયો પણ હું માટે હું જ, કર્મ કરતા પણ હું ને કર્મ પણ હું, એવા બે ભેદ પણ એમાં નથી. ત્યારે તે આત્માને આત્માનો અનુભવ થઈ શકે. પેલી શરત એ છે કે પુણ્ય પાપ મારામાં થતા નથી, આત્મામાં થતા નથી એમ નહીં, મારામાં થતા નથી, હું તો જ્ઞાનમય આત્મા છું. એમ કે જીવમાં પુણ્ય પાપની, જીવમાં એમ નહીં, અત્યારે હું તો એક જીવ તત્વ છું, હું તો એક જ્ઞાનમય આત્મા છું, જ્ઞાન દર્શનથી વર્તમાનમાં પરિપૂર્ણ છું. હું જ્ઞાન દર્શનમય પણ હોઉં અને પુણ્ય પાપમય પણ હોઉં એમ ત્રણ કાળમાં બનતો નથી, કોઈ કાળે બનવાનું નથી, અશક્ય છે. રાગ રૂપે જીવનું થવું અશક્ય છે, મિથ્યાત્વ રૂપે જીવનું થવું અશક્ય છે, મિથ્યાત્વ આશ્રમનું લક્ષણ છે, જીવનું લક્ષણ નથી. જીવનું લક્ષણ તો ચૈતન્ય છે. અંતર પ્રવેશ કી વિધિ એ પ્રયોગ કી વિધિ એ
નિર્વિકલ્પ હોને કા વિધાન.
હા, એ વખતે ચિંતન જ ચાલે છે. જ્યારે જ્યારે આંખ વીંચી હોય કે આંખ ઉઘાડી હોય કે પર પદાર્થ જણાતો નથી પણ જાણનાર જ જણાય છે, પછી આંખ ખુલ્લી હોય કે આંખ વીંચેલી હોય, આંખની આરે કંઈ જાણતું નથી જ્ઞાન જણાય છે. એટલે એ જ્ઞેયને તિરોભાવ કરે છે, એટલે જ્ઞાકાર જ્ઞાન તિરોભાવ થાય છે. ઉત્તરોત્તર ક્ષણે જ્ઞાકાર જ્ઞાન જે છે એનો જે આવિર્ભાવ થતો હતો એ શ્રદ્ધાના બળે કે જાણનાર એક જ જણાય છે. પહેલાં તો જ્ઞાયક ભાવ માત્ર હું છું અને એ જ મને જણાય છે, એટલે જાણનાર જણાય છે, એટલે શ્રદ્ધાપૂર્વક જ્ઞાન, શ્રદ્ધાપૂર્વક જ્ઞાન. તો એ જ્ઞાકાર જ્ઞાનનો જે આવિર્ભાવ થતો હતો કે મને પ્રતિમા જણાય છે ને મને આ ગાથા જણાય છે ને ગુરુદેવ જણાય છે ને આ જણાય છે ને આ જણાય છે, એ ઉત્તરોત્તર એની ક્ષણે એ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થાય છે અને સામાન્ય ભાવનો આવિર્ભાવ થઈને અનુભવ થઈ જાય છે. એ વખતે પર પદાર્થ મેં જણાતું જ નથી, એ સમયે તો આત્મા એક જ જણાય છે, સ્વપ્રકાશક જ છે. પછી એમાં ને એમાં અસ્થિનાસ્તિ અને કાંતિ સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. આમ નજર હોય ને કે આ થાંભલો જણાય છે, જ્ઞાન જણાય છે. આમ વિરજી બાપા કહેતા હતા, તે વિરજી બાપાને મેં કહ્યું હતું, મેં કહ્યું મને તો થાંભલો જણાય છે, જ્ઞાન જણાતું જ નથી. ઘણા વર્ષ પહેલાની વાત છે, સમજી ગયા?
ઘણી વખત
જણાય છે, હું કેમ હા પાડું? મને જે લાગે એ કહું, વિચારો બીજું કાંઈ. નાયક સિવાય કાંઈ, નાયક કયો કે આત્મા કયો, શુદ્ધાત્મા ચૈતન્ય શબ્દનો કઈ ભાવ, ભાવ ધ્રુવ ધ્રુવ પરમ પારણામિક સ્વભાવ ભાવ ધ્યેય, ધ્યેયનો વિચાર, ધ્યેયનો વિચાર, બીજો કાંઈ વિચાર, ભેદનો ન હોય, પર્યાય નો હોય, કાંઈ ન હોય. રસપૂર્ણ ચિઠ્ઠીમાં છે બધો પ્રયોગ, પ્રયોગ લીધા. રોમાંચ ખડા થઈ જાય છે એવો શબ્દ છે. ક્રમિક બધું લખ્યું એ સમય દ્રષ્ટિ માટે છે, પણ એ જ પ્રયોગ મિથ્યા દ્રષ્ટિ માટે એ ગુરુદેવે ઉતાર્યું. બરાબર, ગુરુદેવે ના ઉપરના વ્યાખ્યા એમ પેલો શબ્દ મેં કહ્યો તમને, એ શ્રદ્ધા થઈ અને શ્રદ્ધાપૂર્વક પછી પ્રયોગ કરે છે. નાયક છું એ શ્રદ્ધા થઈ ગઈ, થઈ ગઈ એટલે સમ્યક દર્શન નહીં, સમજી ગયા? વ્યવહાર શ્રદ્ધા, શ્રદ્ધાનો પાયો મજબૂત થઈ ગયો અને જે શ્રદ્ધાનો વિષય છે એ જ મારા જ્ઞાનમાં જણાય છે, બીજું કઈ જણાતું નથી. એટલે શ્રદ્ધાપૂર્વક જ્ઞાન ને જ્ઞાનપૂર્વક શ્રદ્ધા અવિના ભાવ છે, કહેવામાં ક્રમ પડે છે, કહેવામાં પરિણામમાં ક્રમ નથી. શ્રદ્ધાનો ઉત્પાદ અને જ્ઞાનનો ઉત્પાદ એક છે. પેલા પર્યાય યાદ આવતી નથી, જાણનારો જણાય યાદ જ નથી આવતું, એકલી સામાન્યની ધૂન ચડી જાય છે.
બધું એક સાથે છે,
અંતર્મૂર્તનો ક્રમ પડી જાય છે, એક સાથે ન હોય ઉપયોગ અંદરમાં આવે છે. જો શ્રદ્ધા નથી, શ્રદ્ધામાં શ્રદ્ધાનો વિષય આવે તો જ્ઞાનમાં શ્રદ્ધાનો વિષય ન જણાય,
જણાય
કે જ્ઞાનમાં બીજાને જણાય, આપણને શ્રદ્ધામાં આવે આત્મા અને આપણા જ્ઞાનમાં શ્રદ્ધાનો વિષય ન જણાય, એ બીજાને જણાય, એમ હોય અને જ્ઞાનમાં આત્મા જણાય તેથી પર્યાય દ્રષ્ટિ થાય કે અનુભવ થઈ જાય. નિર્વિકલ્પ છે ને એટલે એમાં કથનચિત નથી, એટલે એ લાઈન બરાબર છે. જ્ઞાનની લાઈનમાં કથનચિત છે, સમજી ગયા? પેલા કહી તો દીધું તું કે શ્રદ્ધાના બળે જ ઉપયોગ અંદરમાં આવે એ તો કહ્યું હતું, કેમ કે શ્રદ્ધાનો વિષય અખંડ છે, જ્ઞાનનો વિષય ઉપાધેય પણ અખંડ છે, પણ એમાં કથનચિત છે ને ઓમાં કથનચિત નથી, ઓમાં સર્વથા છે, સર્વથા છે. ભેદવાસી બુદ્ધિ બહુ થાય, અહંકાર છે, કથનચી એ ને કથનચી એ તો ગુટા હૈ, તો શ્રદ્ધા કા બળમાં એ એસા હું ઇસમે કથનચી પ્રતિચી જાય, કથનચિત પરિણામી ને કથનચિત અપરિણામી ને અપરિણામી હી હું, નિષ્ક્રિય હી હું. એ નિર્ણય પેલો પાયો નક્કી થાય પછી પ્રયોગ સફળ થાય, બાકી પ્રયોગ સફળ નહીં થાય. શ્રદ્ધાનું ઠેકાણું નથી એને પ્રયોગ ક્યાં સફળ થવાનો? તો ભાઈ અમે આ 8 દી થયા, 15 દી થયા, જાણનાર જણાય, જાણનાર જણાય છે, જણાતો કેમ નથી? શ્રદ્ધામાં ભૂલ છે. શ્રદ્ધા ખોટી છે, કાચી નથી, ખોટી છે, વિપરીત છે. શ્રદ્ધામાં કાચા પાકા પણ હોય નહીં, કા વિપરીત ને કા વિપરીત, બસ બે જ માર્ગ, બીજો માર્ગ છે. શ્રદ્ધા કાચી પાકી ન હોય, કા વિપરીત ને કા વિપરીત.
એક વાત હૈ,
આપકો દેખો વાત એ છે ને કે કોઈ કમજોર હોતા હૈ, કોઈ તો બળવાન હોતા હૈ, સમજ્યા? કોઈ અટક અટક કર અંદર જતા હૈ, ને કોઈ તો સીધા અંદર જતા હૈ, સમજ્યા? જેસી જેસકી યોગ્યતા, સમજે? એસા
ગેપ પે કેસે જા,
જિસને પ્રયોગ કર દિયા ને સરુ, ઓ પર્યાય માં અટકતા નહીં, અટકતા નહીં,
ટાઈમ નહીં, શ્રદ્ધાનું બળ નહીં આપણું,
શ્રદ્ધાનું બળ. કેમ કે હું જ્ઞાયક છું એમ શ્રદ્ધામાં લીધું તો મને પર્યાય જણાય છે, અને શ્રદ્ધાનો વિષય મારા જ્ઞાનમાં નથી આવતો એમ ન હોય, સમજી ગયા? એમ ન હોય, સમજ્યા? એમ કે શ્રદ્ધામાં તો મારો જ્ઞાયક ભાવ લીધો મેં, અને મારા જ્ઞાનની પર્યાયમાં મારો આત્મા નથી જણાતો, જ્ઞાનની પર્યાય જણાય છે, અને મારો જ્ઞાયક ભાવ શ્રદ્ધામાં લીધો એ કેવળી એને જાણે, મારું જ્ઞાન ન જાણે, એમાં કોઈ દીધું એ પ્રયોગ જ ખોટો છે. શ્રદ્ધામાં જ્ઞાયક ભાવ લીધો અને જ્ઞાનમાં જ્યારે એને અનુભવ થાય છે જ્ઞાયક ભાવનો, જે શ્રદ્ધામાં તત્વ લીધું એ તત્વ જ્યારે અનુભવમાં આવે છે ત્યારે જ એને શાંતિ થાય છે, અને ત્યારે જ એને પ્રયોગની સફળતા મળી એમ કહેવાય. બાકી પ્રયોગ જ નથી, પ્રયોગ ખોટો છે, પ્રયોગનું ફળ અનુભૂતિ છે. જ્ઞાન પર્યાય જણાતી જ નથી. જાઓ, આ વ્યવહારની વાત કોઈ અટકતો અટકતો ગયો તો જોયા તમે એને. પદ્ધતિમાં પ્રકાર પાડીને જીવો સીધું ન સમજી શકતા હોય તો અહીંયાથી ઉઠાવીને જો, તને જ્ઞાન જ જણાય છે ભાઈ, તને જ્ઞેય નથી જણાતું, તારું જ્ઞાન જ જણાય છે, જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, વિચાર તો કર, થંભીને જોતો ખરો, એમ એને શીખડા, સમજી તો ચોટી ગયો એને. વ્યવહાર દ્વારા નિશ્ચય કહેવાનો ઈરાદો હતો અમારો, એમાં આજે આવ્યું ને દેશના. મગર તમે કહ્યું પર્યાય જણાય છે, પર્યાય એમ તમે બહુ મુશ્કેલ. પોતાનો અનુભવ રાગ દ્વેષ થાય સમયે સમયે, વિકલ્પ સમયે સમયે ઉત્પન્ન થાય, અને એમ કેવું કે વિકલ્પ મારા એવા પછી તો ક્રિયાકાર અવસ્થામાં જાણનાર જણાય છે, અને સ્વરૂપનો અનુભવ થાય ત્યારે જાણનાર જણાય છે, સમજી ગયા? એવી વિક્ષા છે, એ વિક્ષા છે. સવિકલ દશા નાની થઈ ગયો પછી સવિકલ દશા થઈ ત્યારે કે સમયે સમયે જાણનાર જણાય છે, કે જ્ઞાકાર અવસ્થા વખતે પણ જાણનાર જણાય છે. જો જ્ઞાકાર અવસ્થા વખતે, જ્ઞેયને જાણવાની અવસ્થા વખતે જો એ જ્ઞાનીને જાણનાર ન જણાય તો જ્ઞેયકૃત અશુદ્ધતા એને આવી જશે. ક્રોધ જણાતા હું ક્રોધી એમ થઈ જશે. ક્રોધ તે જ્ઞેય છે, ક્રોધ તે જ્ઞેય છે, એ સંબંધિત થયું જ્ઞાન. હવે એ સંબંધી જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એકલા ક્રોધને જાણતું નથી જ્ઞાન, જાણનાર એમાં જણાઈ જાય છે. તેથી ક્રોધ જણાતા હું ક્રોધી એવી જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનીને લાગુ પડતી
નથી.
બહુ ગંભીર છે. પૂર્વક એક સમ્યક એકાંત નહીં, સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત થાય છે. અનેકાંત જ્યારે હોય છે ત્યારે એનું નામ સમ્યક જ નથી પામતું. અનેકાંત